સૂત્ર ગ્રંથાધિરાજ એના આધારે આપણે જીવના પાંચ અસાધારણ ભાવોની ચર્ચા કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે પાંચ ભાવનું જે પહેલું સૂત્ર છે એ સૂત્ર આપણે જોયું અને પાંચ ભાવોની પરિભાષાઓ આપણે જોઈ, સાથે આપણે કર્મની અવસ્થાઓ અને એ બધું આપણે જોઈ લીધું. ચાલો ફરીથી એક વાર સૂત્ર બોલશું, એ ભાવોની પરિભાષાઓ જોઈશું અને પછી આપણે આગળ વધશું. સૂત્ર બોલશું બધા સાથે. ઔક્ષમિક શાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિકો છે. જીવના પાંચ અસાધારણ ભાવો છે. કયા કયા છે પાંચ ભાવો? ઔક્ષમિક ભાવ, શાયિક ભાવ, શાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. બરાબર. ઔક્ષમિક ભાવ કોને કહે છે? જીવના પરિણામોના નિમિત્તથી જ્યારે મોહનીય કર્મનો ઉદય ન આવે અને એને દબાવી દેવામાં આવે ત્યારે એને કર્મનો ઉપશમ કહેવાય છે. અને જીવના ભાવને શું કહેવાય છે? ઔક્ષમિક ભાવ કહેવાય. બરાબર. જીવના એવા પુરુષાર્થથી અહીંયા કર્મનો ઉદય ન આવે, બરાબર, એને જેમ છે તેમ દબાવી દેવા, એને ઔક્ષમિક ભાવ કહેવાય છે. પછી સેકન્ડ શાયિક ભાવ કોને કહેવાય છે? તો જીવના પરિણામોના નિમિત્તથી કર્મનો સત્તામાંથી પૂરેપૂરો નાશ કરી દેવો અને જીવના શુદ્ધ ભાવ પ્રગટ થવા, તો કર્મનો એ નાશ એને ક્ષય કહેવાય છે અને જીવના ભાવને શાયિક ભાવ કહેવાય છે. બરાબર. થર્ડ શાયોક્ષમિક ભાવ કોને કહેવાય છે? જીવના પરિણામોના નિમિત્તથી કર્મનો અંશે ઉપશમ અને અંશે ક્ષય થવો એને ક્ષયોપશમ કહેવાય છે. અને જીવના પરિણામોને શું કહેવાય છે? ત્યારે ક્ષયોક્ષમિક ભાવ કહેવાય છે. બરાબર. આગળ ઔદયિક ભાવ કોને કહે છે? જીવના પરિણામોના નિમિત્તથી કર્મોમાં જે પણ ઉદય રૂપ ભાવ થવા ત્યારે એને કર્મનો ઉદય કહેવાય છે અને અહીંયા જીવના ભાવોને ઔદયિક ભાવ કહેવાય. અને છેલ્લું પારિણામિક ભાવ કોને કહે છે? કર્મની ઉપાધિથી નિરપેક્ષ જીવનો જે સહજ સ્વભાવ છે, જે એનો વાસ્તવિક સ્વભાવ, જે કર્મના કોઈ પણ અવસ્થાથી ઇન્ડિપેન્ડન્ટ છે, એને પારિણામિક ભાવ કહેવાય છે. બરાબર. જો આ પાંચ ભાવો, એ પાંચ તો ખરેખર કેટેગરીઝ છે, બાકી જીવના ભાવો કેટલા છે? અસંખ્યાક પ્રકારના જુદા જુદા ભાવો છે. કોઈ પણ એક ગુણના અસંખ્યાક પ્રકારના ભાવો હોઈ શકે, બાકી અનંત ગુણો છે એટલે ભાવો કેટલા? અનંત ભાવો છે. બરાબર. ચલો હવે આગળ વધીએ. આટલું આપણું થઈ ગયું ને. હવે જો આજે આપણે અમુક ઉદાહરણ જોઈશું અને પાંચ ભાવ આપણને શું બતાવે છે એ જોઈશું. પછી ટાઈમ મળશે તો આપણે ક્ષયોક્ષમ ની પરિભાષા સમજવાની છે એ આપણે જોઈશું. જો આ પાંચ ભાવોનું ઉદાહરણ છે બહુ સિમ્પલ છે. હવે સ્લાઇડ નીચે કહે છે 127 નંબર છે, સ્ક્રીન ફ્રીઝ છે. જો પાંચ ભાવોના ઉદાહરણ તરીકે આપણે પેલા જ્ઞાન ગુણમાં અપ્લાય કરીએ તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ઓર મનપર્ય જ્ઞાન, જે અવસ્થા એ ક્ષયોક્ષમ છે. ક્ષયોક્ષમ શું કામ છે? કેમ કે જો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન એ વિપરીત નથી. બરાબર, જેવો સ્વભાવ છે એના કઈ ઊંધા નથી, સ્વભાવ નો જ અંશ છે. જેવો જ્ઞાન નું કામ છે જાણ, બરાબર, આ જ્ઞાનો પણ જાણવાનું જ કાર્ય કરે છે. હા, એની શક્તિ ઓછી છે, બરાબર, એટલે એ સ્વભાવ નો અંશ હોવાથી ઔદયિક ભાવ નથી. ઔદયિક ભાવ હોય તો ઉદય રૂપ એટલે ઊંધા હોવા જોઈએ, એ તો નથી. શાયિક ભાવ પણ નથી, કેમ કે પૂરેપૂરું જ્ઞાન પ્રગટ નથી, કેવલ જ્ઞાન નથી ને, એટલે શાયિક ભાવ પણ નથી. પછી ઔક્ષમિક ભાવ પણ નથી, કેમ કે ઔક્ષમિક ભાવ હોય તો શું હોય, તો એ ટેમ્પરરી કેવલ જ્ઞાન થઈ જાય. ચાલો ને, 2 સેકન્ડ માટે એના કર્મ નો ઉદય ન આવે અને અહીંયા કેવલ જ્ઞાન પ્રગટ થાય અને વળી પાછું જીવને ઓછું જ્ઞાન થાય, એવું તો ક્યારે બને નહીં. એટલે આ કયા ભાવ છે, શાયોક્ષમિક ભાવ છે. કેવલ જ્ઞાન અવસ્થા ક્યારે, શાયિક ભાવ, બરાબર, એ તો આપણે સમજી ગયા. કેવલ જ્ઞાન પ્રગટ હોને સે પૂર્વ જ્ઞાન કા વિકાસ કા જીતના જીતના અભાવ હૈ વો ઔદયિક ભાવ. આપણે જોઈ ગયું ને કે ઔક્ષમિક ભાવ ઇઝ લાઈક અ ફેન રેગ્યુલેટર. કોના જેવું છે, ફેન ના રેગ્યુલેટર જેવું. તમે જેટલા પોઈન્ટ પર સ્પીડ કરો, જેટલું કરાવો એટલું ત્યાં વધારે ફાસ્ટ કરો, પણ જે ફૂલ સ્પીડ થી જેટલું ઓછું છે એટલું નથી ફરતું ને, રાઈટ, એટલે એટલો ઉદય છે. શયોક્ષમ કોને કહેવાય, સપોઝ કોઈ પર્ટિક્યુલર ગુણની, જ્ઞાન ગુણની ટોટલ શક્તિ કેવલ જ્ઞાન રૂપ છે, તો જેટલો અંશનો ઉઘાડ આપણને છે એને કહેવાય ક્ષયોક્ષમ, અને જેટલા અંશનો ઉઘાડ નથી એને કહેવાય ઉદય. તો ક્ષયોક્ષમ પ્લસ ઉદય ઇઝ ઇક્વલ ટુ ક્ષયિક. ખ્યાલ આવે છે ને, ક્ષયોક્ષમ ભાવની કપેસિટી પ્લસ ઔદયિક ભાવને કારણે જે ઉદયમાં નથી આવ્યું, જો એ પણ આવી જાત તો ટોટલ મળીને પૂરું થઈ જાત, વિચ ઇઝ ઇક્વલ ટુ ક્ષયિક ભાવનું કપેસિટી. બરાબર, ખ્યાલમાં આવે છે. તો જો કેવલ જ્ઞાન પ્રગટ હોને સે પૂર્વ જ્ઞાન કા વિકાસ કા જેતના અભાવ હૈ વો ઔદયિક ભાવ. જ્ઞાન, દર્શન ઓર વીર્ય ગુણ કી પર્યાય મેં પૂર્ણ વિકાસ કા જીતના જીતના અભાવ હૈ વો ઔદયિક ભાવ હૈ, વો 12મી ગુણસ્થાન તક હૈ. અચ્છા, જ્ઞાન, દર્શન ઓર વીર્ય કી અવસ્થા મેં ઔક્ષમિક ભાવ હોતા હી નહીં. ઔક્ષમિક ભાવ શું હતું, કે કર્મ નો ટેમ્પરરી ઉદય ન આવવા દે, એવું ટેમ્પરરી અવસ્થા આ 3 ગુણમાં બનતી જ નથી. તેમાં બને છે ખાલી મોહનીયમાં જ, એટલે શ્રદ્ધા અને ચારિત્રમાં જ એવું બને છે. એટલે એમાં ઔક્ષમિક ભાવ એમાં જોવામાં આવે છે. મોહ કાહી ઉપશમ હોતા હૈ ઉનસે પ્રથમ નિશ્ચયાત્વ કા અર્થાત દર્શન મોહ કા ઉપશમ હોને પર જો નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટ હોતા હૈ વ શ્રદ્ધા ગુણ કા ઔક્ષમિક ભાવ. આજે ઘણા લોકો નવા છે, હવે અમારો તો આ ટોપિક ઘણા વખત થી ચાલુ છે, એટલે તમને થોડું બાઉન્સર જતું હશે કે શું ચાલી રહ્યું છે. જો થોડું સિમ્પલી ફરી સમજવાની ટ્રાય કરીએ એટલે બધા સેમ પેજ પર આવી જાય. સમજો, જીવના જે ભાવ થાય છે ને, આપણને ગુસ્સો આવ્યો, કંઈક જાણવાનો આપણને ભાવ થયો, આપણને કંઈક માનવાનો ભાવ થયો કે આ હું છું, આદિ જે જીવના ભાવો, જીવની પર્યાય, જીવના ભાવ અથવા જીવની પર્યાય, જીવના ગુણોની પર્યાય એને કહેવાય ભાવ. બરાબર, હવે એ જ્ઞાન ગુણથી જાણવાનું કાર્ય હોય તો પણ એને ભાવ કહેવાય. ચારિત્ર ગુણમાં રાગ દ્વેષ આદિ ભાવ, આપણે કહીએ ને મને ભક્તિ કરવાનો બહુ ભાવ થયો, એ કયા ગુણની પર્યાય છે, એ ચારિત્ર ગુણની પર્યાય છે, રાઈટ, તો એને પણ ભાવ કહેવાય. ભાવ ઇઝ અ વેરી જનરલ વર્ડ, તો દરેક ગુણની પર્યાય ને ભાવ કહેવાય છે. હવે કોઈ એક ગુણની પર્યાય લઈએ, સમજો જ્ઞાન ગુણની પર્યાય લઈએ, તો જ્ઞાન ગુણથી જાણવાની શક્તિ, તો સમજો મેં આને જાણ્યું, મને અહીંયા સુધી દેખાય છે, મને અહીંયા સુધી પણ દેખાય છે, આટલું દૂરનું પણ દેખાય છે. આપણે કહીએ ને કે ભાઈ કોઈની જોવાની શક્તિ બહુ જોરદાર હોય તો બહુ દૂરનું જોઈ શકે, તો આ બધા વેરિએશન છે ને જાણવાની શક્તિની તારતમ્યતા, એના વેરિએશન, તો એ વેરિએશન કેટલા છે, કેટલા પોસિબલ છે, તો અસંખ્યા છે. જે રીતના સમજો આપણને ગુસ્સો આવ્યો, તો જીવ દ્રવ્ય એનો ચારિત્ર ગુણ એની ક્રોધ રૂપ પર્યાય બરાબર. હવે કેટલા ટાઈપ નો ગુસ્સો આવી શકે કોઈને, કે થોડો ગુસ્સો આવ્યો એનાથી વધારે આવ્યો, એનાથી વધારે આવ્યો, બહુ બધો આવ્યો, ખ્યાલ આવે છે ને? તો ધેર કેન બી એન નંબર ઓફ વેરિએશન, દેટ એન નંબર ઇઝ અસંખ્યા બરાબર. હવે જીવના આટલા બધા ભાવો છે તો એને સમજવા કેવી રીતના, હાઉ ડુ યુ કોમ્પ્રિહેન્ડ ઇટ? તો એને સમજવા માટે કર્મની અવસ્થાથી જીવના ભાવોને સમજવાની પદ્ધતિ, એને કહેવાય પાંચ અસાધારણ ભાવ. કર્મની અવસ્થાથી શું કામ સમજવામાં આવે છે? બીકોઝ ધેર આર ટુ રીઝન. એક, જેવા જેવા જીવના ભાવ છે એવી એવી કર્મની અવસ્થાઓ જોવામાં આવે છે, એવો જ નિમિત્તૈમિત્તિક સંબંધ છે. ઇવન ધો દે આર કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર, જીવના ભાવ સ્વતંત્ર છે, કર્મની અવસ્થાઓ સ્વતંત્ર છે, પણ તો પણ એવું જોવામાં આવે છે કે દે આર એક્ઝેક્ટલી વન ઓન વન મેચ. સેકન્ડ પોઈન્ટ, જીવના ભાવોને માપવાનું કોઈ એવું સાધન નથી. ભલે આપણે અવિભાગ પ્રતિક્ષેપમાં વાપરીએ છીએ પણ એ બધું અનંતો અનંતોમાં જાય છે, એનું ગણિત કરવું અઘરું છે. જ્યારે કર્મ ઇઝ અ ક્વોન્ટમ નંબર, એને તમે માપી શકો છો કે જો આટલા 100 કર્મ પરમાણુનું ઉત્કર્ષણ થયું, અપકર્ષણ થયું, સંક્રમણ, ખ્યાલ આવે ને? તો એના પર મેથેમેટિક્સ થઈ શકે છે. તો એનાથી જીવના પરિણામને સમજવું બહુ ઇઝી પડે છે. એટલે જીવના પરિણામોને સમજવાની પદ્ધતિ કર્મની અવસ્થાના આધારે, એને કહેવાય પાંચ અસાધારણ ભાવ. તો આટલા બધા અસંખ્યાત ભાવો છે એને પાંચ જાતની કેટેગરીમાં આપણે ક્લાસિફાય કરી નાખ્યું. પાંચ કેટેગરી કઈ જોઈ? કે જ્યારે કર્મનો ઉપશમ થાય છે, કર્મને દબાવી દેવામાં આવે, તો જીવના ઓલી સ્લાઇડ છે ને બધું, જ્યારે કર્મને દબાવી દેવામાં આવે તો જીવના ભાવોને ઓપ્શન એ કહેવાય. જેવી રીતના ફર્સ્ટ ડાયગ્રામ છે ઓન રાઈટ સાઈડ, એમાં પાણીનો મેલ નીચે બેસી ગયેલો છે, ઉપર પાણી કેવું છે કે ક્લીન છે. એવી જ રીતે અહીંયા જીવમાં જે કર્મની સત્તા છે પણ વર્તમાનમાં એને ઉદયમાં આવવા દેતા નથી, એને નીચે બેસાડી દીધા છે. જીવ પોતાના પુરુષાર્થ દ્વારા એ કર્મના પરમાણુને ઉદયમાં નથી આવવા દેતા, અને જીવના પરિણામ શુદ્ધ રહે છે એને ઔક્ષમિક ભાવ કહેવાય છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ વન. સેકન્ડ શું છે? પાણી એકદમ ક્લીન છે, એટલે કે અંદરથી બધા વિકારી ભાવ કાઢી જ નાખે છે જ નહીં, એટલે કે કર્મની સત્તાઓ પૂરેપૂરી કાઢી નાખે, આ પૂરો એનો ક્ષય જ થઈ ગયો. જો ફરીથી આ વારંવાર હું કહું છું, કર્મની સત્તા જુદી છે અને જીવની સત્તા જુદી છે. આ ડાયગ્રામમાં જેવી રીતના પાણી અને માટી બે દ્રવ્ય જુદા જુદા છે પણ વર્તમાનમાં એક સાથે મિક્સ કરેલા છે, એવી જ રીતે અહીંયા જીવ અને કર્મ જુદા જુદા છે. એ ભલે એક ક્ષેત્રમાં દેખાય છે પણ એ પોતપોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે. એ કર્મ જીવને હેરાન કરતા નથી અને જીવ કર્મનું કંઈ કરી શકતો નથી. પણ એવું જોવામાં આવે છે કે જ્યારે જ્યારે જીવ પોતાનો પુરુષાર્થ માંડે છે તો કર્મમાં ઉપશમ અથવા ક્ષયરૂપ અવસ્થા જોવામાં આવે છે. અમે લોકોએ કર્મની 10 અવસ્થાઓ પહેલા જોઈ લીધી. એ 10 અવસ્થા કઈ કઈ હતી કોઈને યાદ છે? જો ઉદય, સોરી બંધ, સત્તા, ઉદય, પછી ઉપશમ, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીર્ણા, સંક્રમણ, નિર્જતી, નિકાશન, બરાબર આપણે જોઈએ. તો આ 10 અવસ્થાઓમાં આપણે જોયું કે કર્મના પરમાણુમાં કેટલા બધા વેરિએશન કન્ટિન્યુઅસલી ચાલુ જ છે. ઘણી જગ્યાએ ઉત્કર્ષણ થાય છે, અપકર્ષણ થાય છે, સંક્રમિત થઈ જાય છે, આદિ આદિ. તો આટલું બધું જીવ પોતાના એક સમયના પરિણામથી નથી કરતો, એ કર્મ પોતાની યોગ્યતાથી કરે છે, જીવના પરિણામ પોતાની યોગ્યતાથી થાય છે. પણ તો પણ બેવને જોડીને નિમિત્તૈમિત્તિક સંબંધથી એક વર્ણન કરવાની પદ્ધતિ છે, ખ્યાલ આવે? એને વ્યવહાર કહેવાય છે, વ્યવહારની પદ્ધતિ. તો જો અહીંયા જ્યારે કર્મમાં સત્તા છે જ નહીં અને જીવના પરિણામ શુદ્ધ છે તો એને ક્ષાયિક ભાવ કહેવાય. પછી થર્ડ, જ્યારે કર્મ અમુક ઉદયમાં આવેલા છે, અમુક ઉપર છે પણ અમુક નીચે પણ બેસેલા છે, તો પાણી પાર્શિયલી ગંદુ છે ને ઉપર, એવી જ રીતે અહીંયા જીવના પરિણામ પાર્શિયલી ક્લીન છે અને પાર્શિયલી ગંદા છે, એને કહેવાય ક્ષય ક્ષમિક ભાવ. ફોર્થ, જેવી રીતના માટી ઉપર જ છે તો પાણી ગંદુ જ છે, એવી રીતના અહીંયા કર્મનો ઉદય છે અને પરિણામ મેલા છે, એને કહેવાય અદૈત ભાવ. બરાબર. અને છેલ્લો ડાયગ્રામ કે ત્યાં નથી પાણી કે નથી માટી કે કાંઈ, કર્મની અવસ્થાઓથી નિરપેક્ષ, એને કર્મની સાથે કોઈ સંબંધ જ નથી. જેવી રીતના હું જીવ છું તો અનાદિકાળથી જીવ છું ને, કર્મનો ઉદય હોય કે ઉપશમ હોય કે ગમે તે હોય, જીવ તો જીવ જ છે ને, બસ એને કહેવાય પારિણામી. ખ્યાલ આવે? તો જો આ પાંચ ભાવોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. બરાબર. હવે જો આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ કે આ પાંચ ભાવ આપણને શું બતાવે છે, એક સ્લાઇડ આગળ જોજો. પાંચ ભાવ હમે ક્યાં બદલાતે હૈ, 10 પોઈન્ટ છે, આપણે એક એક પોઈન્ટ વાંચીએ. જો ફર્સ્ટ પોઈન્ટ, જીવને એક અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે, યહ પારિણામિક ભાવ સિદ્ધ કરતા. સૌથી પહેલું તો પારિણામિક ભાવ સિદ્ધ શું કરે છે, કે જીવ નામની કોઈ એક સત્તા છે. આ વિશ્વમાં જીવ નામની કોઈ સત્તા છે. કેટલા બધા લોકો જે એથિસ્ટ કહેવાય ને, તમે એને પૂછવા જાઓ તો એ કે ભાઈ જીવ જેવું કઈ છે જ નહીં, અથવા શરીર છે ને, શરીરની અંદર કઈક બધું સોડિયમ પોટેશિયમ નું કઈક રિએક્શન થયા કરે છે, અંદર આખો કેમિકલ લોચો કઈ ચાલુ છે, એને જ કારણે આ બ્રેઇનમાં કઈ એક્ટિવિટી થાય છે અને આ વ્યક્તિ જાણે છે. અને જયારે એ કેમિકલ રિએક્શન બંધ થઈ જાય તો જાણતું નથી. આ માટી બધી જેવી રીતના ઓલા સ્મશાનમાં બધા પરમાણુ છૂટા પડી જાય, કેમિકલ ઓલા બને, જે એટમ બળીને મોલેક્યુલ બને, એવી રીતના પરમાણુ બળીને મળીને આ શરીર બન્યું કોમ્પ્લેક્સ, અને બધું છૂટું પડી જાય છે. એમાં જીવની જરૂરત ક્યાં છે? ખ્યાલ આવે ને? ઘણાનો એવો પણ મત છે. પણ જે આ જાણવારૂપ એક ચેતન શક્તિ કઈક છે કે નહીં, જેવી રીતના પેલો રોબોટ છે, એ રોબોટ પણ એ પરમાણુ મળીને બનેલું છે, અને આ શરીર પણ પરમાણુ મળીને બનેલું છે, પણ તો પણ બેમાં એક જાણવારૂપ સત્તા કઈ જુદી છે કે નહીં? બસ એ જે સત્તા જુદી છે એ જીવ છે. એ આપણને આ પારિણામિક ભાવ સિદ્ધ કરે છે. આવું ચેતન રૂપ કોઈ કઈક સત્તા છે. જો સેકન્ડ પોઈન્ટ, જીવ મે અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોને પર ભી ઉસકી અવસ્થા મે વિકાર હૈ, એસા અદૈત ભાવ સિદ્ધ કરતા. હમણાં આની પહેલાના ક્લાસમાં પણ આવ્યું કે આ જે બધા વિકારી ભાવ થઈ રહ્યા છે એ આપણને થાય છે, પહેલા વિચાર તો કરો. જો જે રીતના વિચાર કરીએ કે આ ટાઈમ છે, છ દ્રવ્ય છે ને વિશ્વમાં, જીવ પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ, તો કાળ દ્રવ્ય જે છે, કાળ દ્રવ્યમાં ક્યારે કઈ દોષ ઉત્પન્ન થતો જ નથી, એ હંમેશા શુદ્ધ જ રહે છે. આકાશ દ્રવ્ય છે, ધર્મ અધર્મ દ્રવ્ય છે, એ ક્યારે વિકારી થતા જ નથી, હંમેશા શુદ્ધ રહે છે. બસ એક જીવ અને પુત્ર, એ બેમાં એવી શક્તિ છે કે જે વિકાર રૂપે પરિણમી શકે છે. હવે જો જીવમાં પણ શક્તિ કેવી છે કે અનાદિથી વિકારી છે અને પછી શુદ્ધ થઈને અનંત રૂપે મોક્ષમાં સ્થિત થાય છે, રિવર્સિબલ નથી. એકવાર શુદ્ધ થઈ ગયું પછી પાછું વિકારી થતું નથી. અને પૂતગલની શક્તિ કેવી છે કે પરમાણુની ફોર્મમાં એ શુદ્ધ છે, સ્કંદ બને તે અશુદ્ધ થાય છે, પાછું શુદ્ધ થઈ જાય છે, પાછું અશુદ્ધ થાય છે, એનું પરિણમન કન્ટિન્યુઅસ ચાલુ છે. તો આ દરેક દ્રવ્યમાં એક જુદી જુદી શક્તિ છે. જીવમાં એક વૈભાવિક શક્તિ કરીને શક્તિ છે, વૈભાવિક શક્તિ એટલે વિશેષ ભાવરૂપ શક્તિ. તો જેવો જીવનો સ્વભાવ છે એનાથી વિપરીત, એનાથી વિશેષ, એનામાં પરિણમવાની શક્તિ છે. જેવી રીતના સમજો કે જ્ઞાન દર્શન વીર્ય આદિ જે છે એમાં તો જેવી શક્તિ છે એવું જ પરિણમન થાય છે, પણ હા ઓછું વધારે થાય. એમાં ખાલી અજ્ઞાન એટલે એમાં અલ્પ જ્ઞાન છે. ખ્યાલ આવે ને? અજ્ઞાન એટલે એમાં અલ્પતા છે અથવા પૂર્ણતા છે. જ્ઞાનમાં ક્યારે વિપરીતપણું છે જ નહીં, એવું ક્યારે બને કે સમજો કે આ ઘડિયાળને હું જોઉં છું તો મને અત્યારના ઘડિયાળ દેખાય છે, પછી મને સમ્યક દર્શન થાય અને હવે ઘડિયાળ ઘડિયાળ નથી દેખાતી, કઈક અલગ જ દેખાય છે, એવું જ્ઞાનમાં બદલાઈ જાય છે? જ્ઞાનમાં બદલાતું નથી, એ તો જે જણાય છે એ જ જણાય છે. ખ્યાલ આવે ને? જેવો જીવ વર્તમાનમાં આપણને જણાઈ રહ્યો છે એ સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન પછી પણ એવો જ જણાય છે. એટલે જ્ઞાનનું કામ ફક્ત ઓછું વધારે જાણવું છે, વિપરીત જાણવું છે એ નહીં. પણ જે શ્રદ્ધા અને ચારિત્રનું કામ કેવું છે કે જેવી એની શક્તિ છે એનાથી ટોટલ વિપરીત પણ પરિણમન થાય છે. જીવનું શ્રદ્ધાનું કાર્ય છે કે હું જીવ છું એવું માનવું, અને મિથ્યા શ્રદ્ધા વખતે અત્યારના હું જીવ છું એ માનતો જ નથી, ટોટલી ઓપોઝિટ માને છે ને કે આ શરીર હું છું, આ ઘર મકાન આદિ મારા છે, જે આપણે એકત્વ મમત્વ કરતૃત્વ ભોક્તૃત્વ આદિ બધું લઈ લઈએ ને, તો એવા પરિણામ જીવ કરે છે. તો આ તો ટોટલી ઊંધી શ્રદ્ધા છે. ચારિત્રમાં પણ અત્યારના જીવનો નેચરલ સ્વભાવ છે ક્ષમતામાં રહેવું, વિતરાગતાપણે રહેવું, અને એનાથી ઊંધું રાગ દ્વેષ ભાવરૂપ પરિણમે છે. તો આજે વિપરીતપણે પરિણમવાની શક્તિ છે જીવમાં, એ શક્તિ આપણને કોણ બતાવે છે? કે અદૈત ભાવ બતાવે છે કે જો આવા ઉદયમાં જીવ ઊંધો પણ પરિણમી શકે છે. ખ્યાલ આવે? જો આ પાંચ ભાવોની સત્તા કેમ છે? કેમ કે આવી વ્યક્તતા એ જીવમાં જોવામાં આવે છે. સમજો આપણી પાસે એક પેલું પેનોરામિક વ્યૂ હોય કે અનંત જીવો જે વિશ્વમાં છે એ બધાના અનાદિકાળથી લઈને અનંતકાળ સુધીના ભાવો આપણે એક સાથે જોઈ શકીએ એક સ્ક્રીન ઉપર. હવે એમાં જુઓ કેવા કેવા વેરિએશન જોવામાં આવે છે. એવા વેરિએશન થી આપણને પ્રૂવ શું થાય છે કે જો હા જીવ આ રૂપે પણ પરિણમી શકે. ખ્યાલ આવ્યો? જેવી રીતના સમજો કે એક ઓલું ઉદાહરણ છે ને કે નિગોદ થી કોઈ જીવ નીકળે અને સીધો મનુષ્ય પર્યાયમાં ભવ ધારણ કરે અને એ જ ભાવે સીધો મોક્ષ પ્રાપ્ત કરીએ. અત્યાર સુધી નિત્ય નિગોદમાં હતા, ક્યારે બહાર જ નથી નીકળ્યા, એ જીવ સીધા મનુષ્ય પર્યાયમાં આવ્યા, 8 વર્ષે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, નેક્સ્ટ અંતર મુહૂર્તમાં ભૂલી દીક્ષા લીધી, નેક્સ્ટ અંતર મુહૂર્તમાં કેવલમાં, અને કદાચ આયુષ્ય પૂરું થઈ જાય તો નેક્સ્ટ અંતર મુહૂર્તમાં સિદ્ધ દર્શન. આવું પોસિબલ છે ને? અચ્છા, કોઈ એક્ઝામ્પલ છે તમારી પાસે? ભરત ચક્રવર્તીના પુત્રને તો વચમાં એક બે ઇન્દ્રિયનો ભાવ હતો, નિગોદથી બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિયથી મનુષ્ય, તો દેટ ઇઝ નોટ કાઉન્ટેડ. કોઈ એવું છે કે જે નિગોદથી સીધું મનુષ્ય માર્યું? નથી ને કોઈ એવું એક્ઝામ્પલ. પણ જો અનાદિકાળથી અનંતકાળ સુધીમાં ક્યારેક એવું થયું હશે ને તો જ જીનાગમમાં કીધું છે કે હા આવું પોસિબલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? મારે પેલું કેવું હતું ને કે આપણી પાસે મેપ છે કે અનંત જીવોના જે અનાદિકાળથી લઈને અનંતકાળ સુધીના પરિણામ, તો એ આપણને આમ દેખાઈ રહ્યા છે. તો એનાથી આપણને એવું પ્રૂવ થાય છે ને કે હા જો આ જીવને આવું થયું એનો મતલબ આ પોસિબલ છે. ચાલો, એવી જ રીતે અહીંયા જે પાંચ ભાવ બતાવે છે તો કોઈકને આવો ભાવ આવે છે એનો મતલબ કે હા આવો ભાવ પોસિબલ છે. બરાબર? તો કોઈક જીવને અદૈત ભાવ આવે છે એનો મતલબ કે જીવમાં વિકાર રૂપે પરિણમવાની શક્તિ છે. ખ્યાલ આવે? જેવી રીતના આપણે એનું ગુણસ્થાનોની ચર્ચા કરીએ ને, કોઈને ખ્યાલ છે 9મા ગુણસ્થાનમાં અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી જેટલા પણ મુનિરાજ 9મા ગુણસ્થાનમાં એન્ટર થાય અને પહેલા સમયમાં હોય, એન્ટર થઈને ફર્સ્ટ સમયમાં, તો એ બધાના પરિણામોની વિતરાગતા એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ હતી. મહાવીર ભગવાનના જીવની પણ સેમ, આદિનાથ ભગવાનના જીવની પણ સેમ, હું જ્યારે 9મા ગુણસ્થાનમાં પહોંચીશ મારી પણ સેમ. તો કોણે નક્કી કર્યું કે આવી જ હોવી જોઈએ, આવું જ પરિણામ હોવું જોઈએ? કોઈ નક્કી કર્યું? કોઈ નક્કી નથી કર્યું, પણ કેવડી ભગવાને જોયું ને કે જો અનાદિ અનંત કાળમાં આવું જ જોવામાં આવે છે, એનું સ્વરૂપ જ એવું છે. પણ એવું જોઈને આપણને ખબર પડે છે કે હા, જો આમાં કોઈ એક્સેપ્શન નથી, આવું જ જોવામાં આવે છે. એવી જ રીતે અહીંયા અનાદિ અનંત કાળથી જેટલા પણ જીવો છે, એ જીવોમાં આ કર્મના ઉદયરૂપ અવસ્થા જોઈને કેવડી ભગવાને આપણને કહ્યું કે જો હા, આવા ઉદય ભાવ જોવામાં આવે છે, એનો મતલબ કે જીવમાં વિકારરૂપ પરિણમવાની શક્તિ છે. ખ્યાલ આવ્યો ને? એમણે કહ્યું ને કે આ જીવનો વિકાર આપણને શું બતાવે છે કે ત્યાં કોઈ શુદ્ધ અવસ્થા પણ છે. ભલે આપણને અત્યારના વિકાર જણાય છે, તો એનો મતલબ કે પાછળ કોઈ શુદ્ધ અવસ્થા પણ છે. એ બધું દેવાગમ સ્તોત્ર કરીને છે. સાંભળ્યું છે ક્યારે? નામ સાંભળ્યું છે શાસ્ત્રનું? દેવાગમ સ્તોત્ર અથવા આપતમીમાંસા. આ તત્વાર સ્તોત્ર ગ્રંથ જે છે ને, એનો આપણે મંગલાચરણ બોલીએ ને, મોક્ષ માર્ગસ્ય નિર્વાણ, એના ઉપર આચાર્ય સંબંધભદ્રએ એક ટીકા લખી. ખાલી એક સ્તોત્ર ઉપર કઈક 118 પદ એવા કઈક છે. એનું નામ આપ્યું દેવાગમ સ્તોત્ર. એ દેવાગમ સ્તોત્રમાં સંબંધભદ્ર આચાર્ય લોજિકલ આર્ગ્યુમેન્ટ ની સાથે પ્રૂવ કર્યું કે સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ છે. કેવી રીતના કીધું કે જો કહે છે કે કોઈક જીવને નિગોદ જેટલું આટલું ઓછું જ્ઞાન છે, અને કોઈકને એનાથી વધારે કીડી જેટલું જ્ઞાન છે, કોઈકને એનાથી વધારે જરાક એમ સમજો કૂતરા આદિ જેટલું, થોડું વધારે વધારે જ્ઞાન થતું જાય છે ને. પછી મનુષ્યમાં આવો તો હજી વધારે જ્ઞાન છે. જ્ઞાન કેવી જાણવાની શક્તિ. દેવોમાં જાઓ તો હજી વધારે જ્ઞાન છે. ઇન જનરલ નોર્મલ જીવોની વાત કરીએ તો આ જ્ઞાન ઇન્ક્રીઝ થતું લાગે છે. તો દેર મસ્ટ બી સમ પ્લેસ કે એ આગળ જઈને પૂર્ણતાને પણ પ્રાપ્ત કરે. એટલે સર્વજ્ઞતા હોવી જોઈએ વિશ્વ. ખ્યાલ આવે ને? આવી રીતના એક લોજિક થી ઇન્ટર એમ કહે ને, શું કહેવાય, એક્સ્ટ્રાપોલેશન ઇઝ નોટ અ ગુડ વર્ડ, પણ જે આર્ગ્યુમેન્ટ જે પ્રૂફ આપણી પાસે છે એનાથી ઇન્ટરપ્રેટ કરવું, તો એને તર્ક કહેવાય. તો એવી રીતે અહીંયા આપણે તર્કથી શું જાણીએ છીએ કે જો આ પાંચ ભાવો છે ને, એનો મતલબ કે આવા જીવ વિશ્વમાં હોવા જોઈએ. ખ્યાલ આવે? જો આગળ વાંચે, થર્ડ પોઈન્ટ વાંચે, જડ કર્મ કે સાથ જીવ કા અનાદિકાલીન સંબંધ હૈ ઓર જીવ અપને જ્ઞાતા સ્વભાવ સે ચુટ હોકર જડ કર્મ કી ઓર ઝુકાવ કરતા હૈ જિસસે વિકાર હોતા હૈ કિંતુ કર્મ કે કારણ વિકાર નહીં હોતા યહ ઔદયિક ભાવ સિદ્ધ કરતા હૈ. ઔદયિક ભાવ આપણને શું બતાવે છે? કે કર્મનો ઉદય થાય છે. કર્મનો ઉદય એટલે કે પહેલા બંધાયેલા હોવા જોઈએ. બંધાય તો ઉદય આવે ને. તો બંધાય એટલે કોને બંધાય છે? તો કર્મ અને જીવનો બંધ હોવો જોઈએ. બરાબર ને? કર્મ અને જીવનો બંધ છે તો કર્મનો ઉદય આવે છે. કર્મનો ઉદય આવે છે તો કર્મ કંઈક ફળ આપીને જાય છે, અને કર્મ ફળ આપે છે એટલે જીવના એવા પરિણામને ઔદયિક ભાવ કહેવાય છે. જો કેવી સુંદર વ્યવસ્થા છે, અને યેટ ઇટ ઇઝ સો કન્ફ્યુઝિંગ. ભાષા એવી છે કે જીવ અને કર્મ બંધાયેલા છે. કર્મનો ઉદય થાય એટલે ફળ આપીને જાય છે. બરાબર? પણ આ બધી વ્યવહારની ભાષા છે. વ્યવહાર એટલે આમ નથી એમ સમજવું. ખ્યાલ આવે? બે વસ્તુને જોડીને જયારે વાત કરવામાં આવે તો એને વ્યવહાર કહેવામાં આવે. કોઈ પણ બે વસ્તુને જોડીને વાત કરવામાં આવે તો એને વ્યવહાર કહેવાય છે. જે રીતે અહીંયા જે કહ્યું કે જીવ અને કર્મ બંધાય છે, કર્મનો ઉદય આવે ત્યારે તે ફળ આપીને જાય છે, આ બધા સ્ટેટમેન્ટ ખોટા છે. ખોટા છે તો પણ કોઈ પ્રયોજનથી એમ વાપરીને સમજાવવું. જેવી રીતના આપણે કોઈ ગેસ્ટ આવે ઘરે, તો પછી આપણે વિચાર શું કરતા હોય, હવે ક્યારે જશે? પણ કહીએ શું, અરે બેસો ને, શું ઉતાવળ છે, આને શું કહેવાય? અને જે બોલીએ છીએ એને કહેવાય વ્યવહાર. ખ્યાલ આવે ને? અને જે અંદરમાં સાચી માન્યતા જે આપણા પરિણામ છે એને શું કહેવાય? એને નિશ્ચય કહેવાય. કેમ કે એ ખરેખર આપણા ભાવો છે. ખ્યાલ આવે ને? વ્યવહાર અને નિશ્ચયમાં આટલો ફરક છે કે જે ખરેખર જે છે વાત એને નિશ્ચય કહેવાય. જે વસ્તુ જેમ છે તેને તેમ કહેવી. ખાલી એમ જ કહીએ કે ભાઈ જીવ તો શુદ્ધ જ છે, જીવને તો ક્યારેય કર્મ બંધાયા જ નથી, તો પછી સંસારીને સિદ્ધમાં ફરક કેવી રીતના કરવો? કેમ કે સિદ્ધ ભગવાનને બી ક્યારેય બંધાયા નથી, અને વસ્તુ સ્વભાવથી જોઈએ તો સંસારી જીવને પણ ક્યારેય કર્મ બંધાયા જ નથી. પણ સંસારી જીવને એવું જોવામાં આવે છે કે બે કર્મ અને જીવ એક ક્ષેત્રમાં છે, હયાત આકાશના એક ક્ષેત્રમાં રહેલા છે. જયારે સિદ્ધ ભગવાનને એવું નથી, એમને તો ત્યાં કર્મની સત્તા જ નથી આકાશના એક ક્ષેત્રમાં. ખ્યાલ આવે ને? તો એ બે વસ્તુને જુદી કેવી રીતના પાડવી? એટલે વ્યવહારથી ભાષા એમ બોલાય છે કે જો હા આ કર્મ જીવને આવીને બંધાઈ ગયા. કારણ વ્યવહારનું એક પ્રયોજન છે. પ્રયોજન શું છે? કે અહીંયા આવો નિમિત્ત એને કઈક સંબંધ બને છે એ બતાવવું, એ વ્યવહારનું પ્રયોજન. તો એ બતાવીને કહેવા શું માંગે છે? કે જો કર્મનો અહીંયા બંધ થયો, જીવને આવા કર્મનો ઉદય આવ્યો, એટલે એને આવા ફળ મળ્યા. આ બધું કહેવાનું પ્રયોજન શું છે? કે જો સંસારી જીવને આવા વિકારી ભાવ હજી જોવામાં આવે છે, અને જ્યારે જ્યારે એવા ભાવ જોવામાં આવે છે ત્યારે ત્યારે કર્મમાં પણ અમુક અવસ્થાઓ બને છે. બરાબર? એ આપણને કોણ બતાવે છે? કે ઔદયિક ભાવ બતાવે છે. અહીંયા કર્મનો ઉદય થયો અને આ બાજુ જીવના એવા ભાવ છે. જો આને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. નિમિત્ત નૈમિત્તિક એટલે પ્યોર કોઇન્સિડન્સ. કોઈ બે વસ્તુનું સેમ ટાઈમે થવું અને પોતાની રીતે જ થવું, યેટ કોઈ એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ આવી શકે એવી રીતના થવું. જેવી રીતના સમજો, સમજો આપણે હોસ્પિટલમાં જઈએ, બરાબર, અને હોસ્પિટલમાં આપણે ઓપરેશન થિયેટરમાં હોઈએ, અને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન વખતે જ પેશન્ટ મરી જાય. તો ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કોણ કરી રહ્યું હતું? ડોક્ટર, સર્જન કરે છે, અને પેશન્ટ મરી ગયો. તો આપણે એવું કહીએ કે ભાઈ આજે સર્જન સર્જરી કરતો હતો ને એટલે મરી ગયો, એવું કહીએ આપણે? એવું ન કહીએ ને. કે શું કહીએ? તો કે ભાઈ એને જે બીમારી હતી એ બીમારીને કારણે મરી ગયો. હવે જ્યારે સર્જરી થઈ રહી છે ત્યારે પેશન્ટ પણ ત્યાં છે, બીમારી પણ ત્યાં છે, સર્જન પણ ત્યાં છે, બધા ત્યાં છે કે નહીં? પણ આરોપ કોના ઉપર અપાય છે? બીમારી ઉપર આરોપ અપાય છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની વચ્ચે લાગુ પડે? એ શરીર, એ વ્યક્તિ અને બીમારીની વચ્ચે લાગુ પડે. પેલા સર્જન વચ્ચે લાગુ ના પડે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતે સમજો, અહીંયા જીવ પણ છે, અહીંયા આ દ્રવ્ય કર્મના પરમાણુ પણ છે, અહીંયા આકાશ પણ તો છે, કાળ પણ છે. પણ આરોપ તો એ કોના ઉપર અપાય છે? સમજો, મેં બહુ ગુસ્સો કર્યો તો અહીંયા આકાશની એવી વસ્તુ, એટલે અહીંયાનું આપણે ઘણા તો એવું પણ કહી દે બોલો કે અહીંયાનો ઓરા જ એવો છે કે એને અહીંયા ગુસ્સો જ આવે છે. આપણે એમ કહીએ કે ગુરુદેવજી કહે ને કે મૂર્ખોના ગામ ક્યાં જુદા છે. અહીંયા જે કર્મ પરમાણુ હતા એના પર ફક્ત આરોપ આવે છે, ચાલે. બાકી એ પરિણામ કોને કર્યા? એ જીવે પોતે પોતાની યોગ્યતાથી એવા પરિણામ કર્યા. ચલો આગળ વાંચે. આપણે થર્ડ ઔદયિક ભાવનો પોઈન્ટ વાંચ્યો. હવે આગળ જો ફોર્થ પોઈન્ટ. જીવ અનાધિકાળ છે વિકાર કરતા હોવા બી, જો પહેલા એસ્ટાબ્લિશ કર્યું કે જીવ અનાદિથી છે, પછી સેકન્ડ એસ્ટાબ્લિશ કર્યું કે જો જીવ અનાદિથી છે તો પણ જેવો એનો સ્વભાવ છે એનાથી ઊંધું પરિણામ જોવામાં આવે છે બીકોઝ ઓફ ઔદયિક ભાવ. હવે તો અહીંયા બીજું આગળ કહ્યું છે, બે પોઈન્ટ ઔદયિક ભાવના છે ને અવિક્ષાયો છે. જીવ અનાદિકાળ છે વિકાર કરતા હોવા ભી જડ નહીં હો જાતા ઓર ઉસકે જ્ઞાન દર્શન ઓર વીર્ય કા આંશિક વિકાસ સદા બના રહેતા હૈ યહ શાયોક્ષણિક ભાવ સિદ્ધ કરતા હૈ. જો અનાદિકાળથી જીવને ગમે તેટલો કર્મનો ઉદય કેમ ન આવી જાય ત્યારે જીવના જે જીવનો સ્વભાવ છે એ સ્વભાવનો પૂરેપૂરો ઘાત ત્યારે થતો જ નથી. કેમ કે પૂરેપૂરો જે ઘાતી કર્મનો ઉદય આવે અને જીવના સ્વભાવનો ઘાત કરી નાખે તો સ્વભાવનો ઘાત કરે તો જીવ અજીવ થઈ જવો જોઈએ. જીવ અજીવ થઈ જવો જોઈએ પણ એવું તો બનતું નથી, કેમ કે ક્યારે પૂરેપૂરો ઘાત થતો નથી. હંમેશા થોડો તો અંશ જીવના સ્વભાવનો બચેલો રહે જ છે. જેવી રીતના આપણે પંખાની સ્વિચ હોય ને, એ સ્વિચને ચાલુ કરો તો પંખો ચાલુ થઈ જાય, બંધ કરો તો બંધ થઈ જાય, બરાબર ને? તો એમાં દેર આર ઓનલી ટુ ઓપ્શન, 1 અને 0. દેર ઇઝ નો 1.5 or 0.5, એવું કઈ વચમાં ઓપ્શન જ નથી. પણ આ ક્ષાયોક્ષમિક ભાવમાં કેવું છે કે ઇટ ઇઝ લાઈક અ રેગ્યુલેટર, સ્પીડોમીટર જેવું ને, 1, 2, 3, 4, 5 એના જેવું છે. તો સ્વભાવનો અંશ ઘણો બધો ખુલ્લો છે, થોડો ઓછો થોડો ઓછો થોડો ઓછો, પણ ક્યારે ઓછો કરતા કરતા એ 0 પર પહોંચતું જ નથી. એ સ્પીડોમીટરમાં 0 નો ઓપ્શન જ નથી, 1 નું જ ઓપ્શન છે, ખ્યાલ આવે ને? એટલે ગમે તેટલું ઓછું કરી નાખો પણ એ 0 થતું નથી. જીવનો જ્ઞાન સ્વભાવ, જીવના દર્શન સ્વભાવ, એનો વીર્ય સ્વભાવ, એ બધા ગુણો અને બીજા ઘણા બધા ગુણો કે એ હંમેશા પ્રેઝન્ટ હોય જ છે, એનો ક્યારેક ઘાત થતો જ નથી પૂરેપૂરો. કારણ એ આપણને કોણ બતાવે છે કે ક્ષાયો સમિક ભાવ આપણને બતાવે છે. આગળ જો ફિફ્થ પોઈન્ટ, આત્મા કા સ્વરૂપ યથાર્થ કયા સમજ કર જબ જીવ અપને પારિણામિક ભાવ કા આશ્રય લેતા હૈ તબ અદૈહિક ભાવ દૂર હોના પ્રારંભ હોતા હૈ ઓર પહેલે શ્રદ્ધા ગુણ કા અદૈહિક ભાવ દૂર હોતા હૈ યહ ઔક્ષણિક ભાવ સિદ્ધ કરતા હૈ. કર્મની સત્તા જીવમાં છે, એ કર્મનો ઉદય આવી રહ્યો છે અથવા એનો ક્ષયક્ષમ થઈ રહ્યો છે, પણ એ કર્મનો ઉદય આવતો રોકીને જીવનો પૂર્ણ સ્વભાવ, એનો જે શુદ્ધ સ્વભાવ છે, જેવો નેચરલ સ્વભાવ છે, એવો પ્રગટ કરવો પણ પોસિબલ છે, એવું આપણને કોણ બતાવે છે? ઔક્ષણિક ભાવ બતાવે છે. જેવો જીવનો નેચરલ સ્વભાવ છે એવો પ્રગટ કરવો પોસિબલ છે, એ આપણને ઔક્ષણિક ભાવ બતાવે છે. તો એવું પહેલા કેમાં થાય છે? શ્રદ્ધા ગુણના પહેલા, સૌથી પહેલા શ્રદ્ધા ગુણમાં એવું પોસિબલ થાય છે, પછી ચારિત્ર ગુણમાં થાય છે, બાકી કોઈમાં થતું જ નથી. એટલે ભલે અહીંયા એમ લખ્યું પહેલે શ્રદ્ધા કા અદૈહિક ભાવ દૂર હોતા હૈ, પણ શ્રદ્ધા ને ચારિત્ર બે જ ઓપ્શન છે, બરાબર? એ ઓપ્શન એક ભાવ સિદ્ધ કરતા. નેક્સ્ટ ચારિત્ર જો આગળ, સિક્સ્થ પોઈન્ટ, સચ્ચી સમજ કે બાદ જીવ જૈસે જૈસે સત્પુરુષાર્થ કો બઢાતા હૈ, એક વાર પહેલો ઔક્ષમિક ભાવ પ્રગટ થયો એના પછી જીવ જેમ જેમ સત્પુરુષાર્થ કો બઢાતા હૈ વૈસે વૈસે મોહ અંશતઃ દૂર હોતા જાતા હૈ, યહ ક્ષાયોક્ષમિક ભાવ સિદ્ધ કરતા હૈ. જો અમે આની પહેલાના ક્લાસીસમાં જે કર્મના મેકેનિઝમથી ઘણું અમે સમજ્યા કે કેવી રીતના ઔક્ષમિક ભાવથી આગળ વધારે છે, આપણે જોયું ને કે કર્મનો ઉપશમ થાય ત્યારે પેલા 3 ટુકડા થઈ જાય છે, મોહ નિયમમાં 3 ટુકડા થઈ જાય, પછી શું થાય કે સમય ઔક્ષમિક સમ્યક્ત્વથી જીવ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં કન્વર્ટ થઈ ગયો, તો શું થયું કે એ જે મિથ્યાત્વના 3 ટુકડા થયા એમાંથી સૌથી ઓછી શક્તિ વાળો જે સમ્યક પ્રકૃતિ કર્મ છે એનો ઉદય હવે ચાલુ છે. બાકીના બે નું શું થયું? બાકીના બે નું એટલે મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વમાં શું થયું? ભૂલી ગયા? એ જ સમયે એનું એટલે ઉદય વખત, ઉદયના સમયે જ એનું સંક્રમણ થઈને સમ્યક પ્રકૃતિના ફોર્મમાં ઉદયમાં આવે છે. તો જે તીવ્ર કર્મ હતા એ મંદરૂપ પરિણમીને એ સમયે ઉદયમાં આવે છે, ખ્યાલ આવે? હવે જેમ જેમ જીવ પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ એટલે શું કે પોતાનો જે પારિણામિક શુદ્ધ સ્વભાવ છે એના તરફ દ્રષ્ટિ કરે છે, તો એ જીવની બાહ્ય પદાર્થો તરફ દ્રષ્ટિ જતી જ નથી, તો એમને રાગ દ્વેષ આદિ ભાવ થતા જ નથી. અને રાગ દ્વેષ ભાવ થતા નથી તો પેલા કર્મમાં પણ જે તીવ્ર કર્મ હતા એ ઉદયમાં નથી આવતા, મંદ કર્મ ઉદયમાં આવે છે. અને જીવનો પુરુષાર્થ આગળ વધતા એ જેવી રીતના પેલો ક્ષાયોક્ષમિક ભાવનું રેગ્યુલેટર છે, તો પહેલા બહુ ઓછો સ્વભાવનો અંશ પ્રગટ હતો, હવે જેમ જેમ પુરુષાર્થ કરે છે તો એ સ્વભાવ વંશ પણ વધારે વધારે પ્રગટ થતો જાય. યક્ષ આયોક્ષમિક ભાવ સિદ્ધ કરતા. આગળ 7 પોઈન્ટ. યદિ જીવ અપ્રતિહત ભાવ છે પુરુષાર્થ ને આગે બળતા રહે. અપ્રતિહત એટલે કે હવે પાછા ક્યારે પડે નહીં, યુનિડાયરેક્શનલ. સોરી, આ પ્રતિહત જ છે. આગળ અપ્રતિહત આવશે 8મા પોઈન્ટમાં. સોરી, આઈ મિસ ધેટ. યદિ જીવ પ્રતિહત ભાવ છે પુરુષાર્થ ને આગે બળતા રહે. પ્રતિહત એટલે જે પાછા પડી જાય. અપ્રતિહત એટલે પાછા પડે જ નહીં, આગળ જ વધતા રહે. બરાબર. તો અહિયાં 7મા શું કે છે કે જો પ્રતિહત ભાવથી પડી પણ જાય તો, યદિ જીવ પ્રતિહત ભાવ છે પુરુષાર્થ ને આગે બળતા હૈ તો ચારિત્ર મોહ સ્વયં દબ જાતા હૈ તો ઉપશમ કો પ્રાપ્ત હોતા હૈ યા ઔપશમિક ભાવ સિદ્ધ કરતા. એટલે આ ઉપશમ શ્રેણી ની વાત કરે છે. ઉપશમ શ્રેણીમાં જીવ આગળ વધે તો શું થાય છે કે પોતાના મોહ આદિ ભાવોને દબાવતા દબાવતા આગળ વધે છે. એને ક્ષય કરીને આગળ વધતા નથી, તો હજી સત્તામાં તો પડ્યા છે, ખાલી પ્રગટ થવા દેતા નથી. જે સમજો આપણને ક્યારેક ગુસ્સો આવે અને આપણે એને એક્સપ્રેસ ન કરીએ, અંદર દબાવીને રાખીએ, તો ક્યારેક ને ક્યારેક તો કોઈના ઉપર પછી બ્લડઆઉટ થાય ને. અને સમજો કે એ ગુસ્સાનો આપણે કંઈક સોલ્યુશન કાઢીને એને દૂર જ કરી નાખ્યો કે ના હશે, અને એમ કરીને આપણે ભૂલી જ ગયા, તો હવે છે જ નહીં ગુસ્સો, તો બહાર શું આવશે? ખ્યાલ આવે? એને નાશ જ કરી નાખ્યો. એવી રીતે અહીંયા કોઈ જીવ પોતાના પુરુષાર્થથી એ કર્મ આદિને ફક્ત ઉપશમિત કરીને આગળ વધે છે તો ઉપશમ શ્રેણીમાં જાય છે, તો એ પછી પાછા રિટર્ન થાય જ છે. કે જે એમને એ દોષોનો પૂરો નાશ નથી થયો એટલે પાછા નીચે આવે. અને જો 8 પોઈન્ટ, અપ્રતિહત પુરુષાર્થ છે પારિણામિક ભાવ કી અચ્છી તરહ આશ્રય બઢાને પર વિકાર કા નાશ હો સકતા હૈ એસા ક્ષાયિક ભાવ સિદ્ધ કરતા. ક્ષાયિક ભાવ સિદ્ધ શું કરે છે કે એક વાર એ દોષ નો નાશ થઈ ગયો, હવે પાછા ક્યારેક પ્રગટ થતા જ નથી. જે રીતના પેલા પૂજગલમાં પાછું અશુદ્ધ થવાની વ્યવસ્થા છે, પણ એવી વ્યવસ્થા જીવમાં છે જ નહીં એવું આપણને કોણ પ્રૂવ કરે છે? શાહીદ ભાવ સિદ્ધ કરે છે. આપણને આવી જે વસ્તુની વ્યવસ્થા છે એ શાહીદ ભાવ બતાવે છે. જો આગળ 9 પોઈન્ટ, યદ્યપિ કર્મો કે સાથ સંબંધ પ્રવાહ સે અનાદિકાલીન હૈ, અનાદિકાળથી જીવ અને કર્મનો બંધન ચાલતું આવ્યું છે, તથાપી પ્રતિ સમય પુરાને કર્મ જાતે હૈ ઓર નયે કર્મો કા સંબંધ હોતા રહેતા હૈ. જે રીતના આપણું બિલ્ડિંગ હોય ને, આપણા બિલ્ડિંગમાં ઉપર ટાંકી હોય તો એ ટાંકી કેટલી વખતમાં ખાલી થઈ જાય? તો વાપર્યા જ કરીએ તો એક દિવસ કે બે દિવસમાં જ ખાલી થઈ જાય, પણ તો બી આટલા વર્ષોથી, સમજો કે 30-40 વર્ષોથી મારા ઘરે પાણી ગયું જ નથી ક્યારે. તો કેમ પાણી નથી ગયું? કેમ કે નવું આવતું જાય છે અને જૂનું વાપરતા જઈએ છે, તો ઉપર ટાંકીમાં તો હંમેશા પાણી હોય છે. એવી જ રીતે કર્મની વ્યવસ્થા છે. જો કર્મ જે જીવની સાથે સત્તામાં પડ્યા હોય તો એની મેક્સિમમ સ્થિતિ કેટલી હોય? કોઈને યાદ છે? 70 ગોળાકોડી સાગરો પમની હોય, એ પણ મેક્સિમમ. ક્યારેક તો સમજો કે 1000 વર્ષો, 10-5 વર્ષો એટલાની પણ હોય. એટલે જે કર્મનો પુરવઠો આપણી પાસે જે સત્તા છે એ વાપર્યા જ કરીએ, એટલે કાઢતા જઈએ તો અંતર મુહૂર્તમાં ખતમ થઈ જાય. એ ઓલા 70 ગોળાકોડી સાગરોપમ વાળા પણ જલ્દી ઉદયમાં આવીને પૂરા થઈ જાય. પણ આ જીવ અનાધિકારથી શું કરે છે કે નવા બાંધતો જાય છે અને જૂના ઉદયમાં આવીને ખરતા જાય છે. એટલે એ સત્તા હંમેશા બની રહે છે. ખ્યાલ આવે? જો યદ્યપિ કર્મો કે સાથ સંબંધ પ્રવાહ છે અનાદિકાલીન હૈ, કે દેવ હંમેશા અનાદિકાળથી સાથે સાથે આવતા રહ્યા છે, તથાપી પ્રતિ સમય પુરાને કર્મ જાતે હૈ ઓર નયે કર્મો કા સંબંધ હોતા રહેતા હૈ. ઇસ અપેક્ષા સે કર્મો કે સાથ વહ સંબંધ સર્વથા દૂર હો જાતા હૈ યહ ક્ષાયિક ભાવ સિદ્ધ કરતા હૈ. જે અનાદિકાળથી ચાલતું આવ્યું હતું એનો હવે ક્ષય થયો અને હવે કર્મ છે જ નહીં, હવે ફક્ત જીવની શુદ્ધ દશા છે. જે સિદ્ધ ભગવાન હોય ને, એ સિદ્ધ ભગવાનને કોઈ કર્મ છે જ નહીં. આઠેવ કર્મની સત્તા પણ નથી, કોઈ નવો બંધ નથી, જૂના પણ છે જ નહીં અને નવો પણ બંધ નથી. એટલે હવે એ જીવને પૂર્ણ શુદ્ધ રીતે આત્મદ્રવ્ય જ છે, ત્યાં કોઈ કર્મ છે જ નહીં. એ આપણને કોણે સમજાવ્યું? જો ક્ષાયિક ભાવથી આવી દશા થવી સંભવિત છે. ખ્યાલ આવે ને? લાસ્ટ 10 પોઈન્ટ. કોઈ નિમિત્ત વિકાર નહીં કરાતા, પરંતુ જીવ સ્વયં નિમિત્ત આધીન હોકર વિકાર કરતા. જો આપણને પારિણામિક ભાવ આપણને શું બતાવે છે? જબ જીવ પારિણામિક ભાવ રૂપ અપને દ્રવ્ય સ્વભાવ સન્મુખ હોકર હોકરકે સ્વાધીનતા કો પ્રગટ કરતા હૈ, તબ અશુદ્ધતા દૂર હોકર શુદ્ધતા પ્રગટ હોતી. આપણને પારિણામિક ભાવ શું બતાવે છે? કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, જીવ ગમે તે ગતિમાં કેમ ન હોય, અનાદિકાળથી જીવ તો જીવ રૂપે જ રહ્યો છે. આપણે આની પહેલા પણ વાત થઈ છે ને કે આટલા ભાવમાં જીવ જાય, ચાર ગતિમાં આટલું પરિભ્રમણ કર્યું, ક્યાંય એકાદ ગુણ ક્યાંય છૂટી ગયો કે નહીં આપણો? ક્યાંય કદાચ ભૂલીને આવી ગયા કે નહીં? જીવમાં અનંત ગુણો છે. આપણી જે પર્સ કે બેગ હોય એમાં તો 5-50 વસ્તુ હોય તો એકાદ કંઈક ભૂલી જઈએ. સ્પેશિયલી ફોન ચાર્જ, હું ગઈકાલે બેગમાં લઈ ગયો હતો, ભૂલી ગયો એક જગ્યાએ, પછી પાછું જવું પડે લેવા માટે. તો હવે સમજો કે આપણે આની પહેલા નરકમાંથી આવ્યા અને એકાદ ગુણ ત્યાં ભૂલી ગયા, તો પાછું જવાની કોઈ વ્યવસ્થા પણ નથી કે ભાઈ મારો જ્ઞાન ગુણ રહી ગયો, લાવ લઈ આવું પાછું. આપણે જવું નથી ને ત્યાં પાછું. એટલે આવી કોઈ વ્યવસ્થા, એવી કોઈ વ્યવસ્થા નથી. કેમ કે જીવનો સ્વભાવ અનાદિકાળથી એવો છે કે ક્યારેય ક્યાંય ખૂટતો નથી, ક્યાંય છૂટો પડતો નથી. તો એ આપણને કોણ બતાવે છે? પારિણામિક ભાવ બતાવે. હવે સમજો એવા સ્વભાવ પર આપણી નજર પડે. ઘણા લોકોને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય ને, ત્યારે આ વ્યક્તિ તો કેટલું સરસ ગાય છે, કેટલું સરસ બોલે છે, કેટલું સરસ ડાન્સ કરે છે, બિઝનેસ કરે, ગમે તે ફિલ્ડમાં લઈ લો, તો આને કેટલું નોલેજ છે. મને તો કરીને પોતાને જાણે આમ એકદમ નીચા બેસાડી દે. પણ હવે જીવ તરીકે જુઓ તો એ પણ જીવ છે, હું પણ જીવ છું. આપણે હરિયંત ભગવાનની ભક્તિ કરીએ ને, અરે તમે તો ભક્તામત સ્તોત્રમાં કહે ને કે તમે તો જાણે ઓલા ઇન્દ્ર જે હોય, બધા સૌધર્મ ઇન્દ્ર અને બધા એના, એ જયારે તમને નમસ્કાર કરે અને તમે પદ્માસનમાં બેઠા છો, તો તમારા જે અંગૂઠાનો નખ છે ને, એ નખની ચમકથી એ ઇન્દ્રના મુકુટ ચમકી જાય છે. એટલે હે જીનેન્દ્ર ભગવાન, તમારી તો શું વાત કરું, અને હું પામર કેવો છું? કેમ માં મને તો તમારી ભક્તિ કરતા પણ નથી આવડતી. ત્યાં તો એવી વાત કરે. અને પછી જીવ તરીકે જોઈએ તો ક્યારે, તમે પણ જીવ અને હું પણ જીવ, તમે પણ અનંત ગુણવાળા, હું પણ અનંત ગુણવાળા. ખ્યાલ આવે ને? તો ત્યાં આપણે જો એ ભક્તિ આદિથી જોઈએ તો પોતાને એકદમ હીન માનવા માંડે. પણ જ્યાં પારિણામિક ભાવથી જોઈએ છે પોતાને, તો કે પોતાની બધી આજે વિકારી ભાવ, હીનતા, દોષ આદિ બધા દૂર થઈ જાય. ગમે તેવો ગુસ્સો આવતો હોય ને આપણને, થોડુંક આમ ઇન્ટ્રોસ્પેક્શન કરવા બેસીએ, ત્યારે હું તો જીવ છું, હું તો જાણનાર દેખનાર સત્તા છું, આ બધું તો બહારમાં ચાલ્યા જ કરે છે, તો કેવો આપણો પરિણામ શાંત થઈ જાય છે કે નહીં ઓટોમેટિકલી? તો જે પારિણામિક ભાવરૂપ સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડતા આ જીવના બધા જ દોષો, બધા એના વિકારી ભાવો દૂર થાય છે. તો પારિણામિક ભાવ આપણને શું બતાવે છે? કે આ એના તરફ જોઈને આ બધા વિકાર દૂર કરવા પણ પોસિબલ છે. ખ્યાલ આવ્યો? આપણે એનું અમુક જે બધા ફિલોસોફર જે બધા હોય ને, એ લોકો અમુક કઈક વાક્ય બધું લખી જાય ને, તો ક્યાંય જેવું આપણે સ્પેશિયલી વોટ્સએપમાં સ્ટેટસ ને બધા મૂકતા હોય ને, એમાં આપણને ઘણું બધું વાંચવા મળે કે ધ બિગેસ્ટ એફર્ટ ઇઝ ટુ ક્લીન યોર ઓન, આમ કહેવાય ને કે પોતાના જ વિકારી ભાવોને દૂર કરવા, એ સૌથી મોટો પુરુષાર્થ. ઇંગ્લિશમાં બોલતા ન આવે, ગુજરાતીમાં ફટાકથી બોલી જાય. શું છે સૌથી મોટો પુરુષાર્થ કયો છે? કે પોતાના જ દોષોને દૂર કરવા, સૌથી મોટો પુરુષાર્થ. અને કેવી રીતના થાય? કે આ પોતાનો પારિણામિક ભાવરૂપ જે સ્વભાવ છે એના તરફ જોઈએ તો એ દોષો દૂર થાય. જો ફરીથી વાંચીએ 10th પોઈન્ટ. કોઈ નિમિત્ત વિકાર નહીં કરાતા, કિંતુ જીવ સ્વયં નિમિત્તાધીન હોકર વિકાર કરતા હૈ. નિમિત્ત એટલે કોઈ પણ બહાર નો પદાર્થ આદિ. જબ જીવ પારિણામિક ભાવ રૂપ અપને દ્રવ્ય સ્વભાવ સન્મુખ હોકર કે સ્વાધીનતા કો પ્રગટ કરતા હૈ, તબ અશુદ્ધતા દૂર હોકર શુદ્ધતા પ્રગટ હોતી હૈ. જયારે પોતાના સ્વભાવને જોઈને એમ વિચાર કરે, જયારે હું તો પૂર્ણ સ્વતંત્ર સ્વાધીન છું, તો એને શુદ્ધતા પ્રગટ થાય છે. એસા ઔપશમિક ભાવ, સાધક દશા કા ક્ષયોક્ષમિક ભાવ ઓર ક્ષાયિક ભાવ, તીનો સિદ્ધ કરતે હૈ. પારિણામિક ભાવ પર નજર કરે તો સૌથી પહેલા ઔપશમિક ભાવ પ્રગટ થાય, એટલે કે ટેમ્પરરી શુદ્ધિ પ્રગટ થાય છે. એના પછી ક્ષાયોક્ષમિક ભાવમાં કન્વર્ટ થાય છે. પછી ક્ષાયિક ભાવરૂપ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે. જો આ રીતે આપણે આ 10 પોઈન્ટના માધ્યમથી આ ભાવો આપણને શું બતાવે છે અથવા એને જાણવાનો શું લાભ છે એ આપણે જોયું. આપણે આજે ક્ષાયોક્ષમની પરિભાષાને સમજવી જોઈએ, ઘણા વખતથી રહી જાય છે, એને નેક્સ્ટ ક્લાસમાં જોશું. પછી લગભગ આપણું પહેલું સૂત્ર પૂરું થશે. હજુ પહેલા સૂત્રમાં હજી ઘણી બધી વિશેષ માહિતીઓ છે. તમે જરા પાના ફરાવશો તો એમાં ટોટલ 7-8 પોઈન્ટ છે. આપણે આ જોયું કે 5 ભાવોની વ્યાખ્યા જોઈ, આ ભાવ શું બતાવે છે એ જોયું. પછી 5 ભાવ સંબંધી અમુક વિશેષ પ્રશ્નોત્તર, ઔપશમિક ભાવ ક્યારે થાય છે, ઔપશમિક ભાવનું મહાત્મ્ય, ભાવો સંબંધી કેટલું સ્પષ્ટીકરણ. આપણે આમાં આપણે ઔપશમિક ભાવોની વાત કરી લીધી છે ઓલરેડી. આપણને ઓલરેડી ખબર છે કે જીવ પહેલા ગુણસ્થાનમાં સૌથી પહેલા ઔપશમિક ભાવ પ્રગટ કરે, એટલે ઔપશમિક સમ્યક્સ્વરૂપ ચોથું ગુણસ્થાન એમને થાય છે. એ બધું જરા ડિટેલ વર્ણન ત્યાં છે, એ તમે વાંચજો, એને આપણે ફરીથી કવર નહીં કરીએ. આમાં જે અમુક વિશેષ પ્રશ્નોત્તર છે એમાં અમુક એક બે ઇન્ફોર્મેશન સારી છે, આપણે વાંચવું નેક્સ્ટ ટાઈમ. અને એના પછી આપણું આ સૂત્ર પૂરું થશે, એટલે આપણે આગળ બીજા સૂત્રમાં જશું. ચાલો અહીંયા દિનવાણી સ્થિતિ લઈએ છે. હે દિનવાણી ભારતી, તોણી જપો દિન રહે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે. જા વાણી કે જ્ઞાન તે સુગે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દે. બોલો જીનવાણી માતનો જય હો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો, પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.